કૃષ્ણ, તારી યોજના અનુસાર બધા યાદવોને અહીંથી ખસેડીને દ્વારકા પહોંચાડી દીધા. કારાયવન મથુરાનો ઘેરો ગાલીને પડ્યો છે. હજી સુધી એ બ્રહ્મમાં જ છે કે યાદવો મથુરામાં જ છે? ખરેખર તો આપણે બે જ છીએ. કારાયવનના 3 કોટી સૈન્યની સામે આપણે બે કેવી રીતે ઝઝૂમીશું? અને જરાસંઘની 18મી ચઢાઈના ભણકારા તો વાગી જ રહ્યા છે. આજકાલમાં એ આવ્યો જ સમજ. કારાયવન સાથે યુદ્ધ કરવાની તારી યોજના શી છે એ તો જરા સમજાવ. બળદેવજીએ અકરાતે અવાજે શ્રીકૃષ્ણને પૂછ્યું, ભૈયા, વગર લડાઈએ દાઢે પાણીએ ખસ જાય એવી યોજના ઘડી રાખી છે. મહાદેવજીનું વરદાન હોવાથી આ કારાયવન આપણાથી મરવાનો નથી, એટલે એની સાથે રણમાં ઉતરીને લડીએ તો આપણે ફાવીએ એમ નથી. આજે તો રણ છોડીને ભાગી જવામાં જ આપણું શ્રેય છે. કૃષ્ણ, તું રણ છોડીને ભાગી જવાની વાત વિચારે છે? એમ કરવાથી તો આપણી કેટલી બધી નાલેશી થશે. ભૈયા, નાલેશી થશે તો મારી થશે ને, અને લોકોએ વળી કઈ કઈને શું કહેશે? રણ છોડ્યો, રણ છોડ્યો, એ જ કે બીજું કાંઈ? મારા અનેક નામ છે, એમાં એક નામનો ભલે ઉમેરો થતો, રણ છોડીને ભાગ્યા વિના કોઈ આરો નથી. એટલે તું એમ ધારે છે કે તું રણ છોડીને ભાગી જઈશ એટલે કારાયવન તને છોડી દેશે? એ કંઈ ધનનો ભૂખ્યો નથી કે તું નાસી જાય એટલે સુની પડેલી મથુરા નગરીને ખંખેરીને ચાલ્યો જાય? એને તો બળનો પાનો ચડ્યો છે, એને ધન નથી જોઈતું, લડનારો જોઈએ છે. અને તું નાસીશ તો તારો પીછો પકડશે. તું ગમે ત્યાં સંતાઈશ તો તને ખોરીને તારી સાથે લડશે. બોલ, હવે તારે કંઈ કહેવું છે? દાઉ ભૈયા, કારાયવન શું કરશે એ બધું જ મેં અગાઉથી વિચારી રાખ્યું છે. મારી યોજના શી છે એ તમને કહું, કહે તો મને કંઈ સમજ પડે. બલરામજીએ શ્રીકૃષ્ણની યોજના સમજવા પ્રયત્ન કર્યો. ભૈયા, સામેના વિશાળ ચોગાનમાં કારાયવન ટાંપીને બેઠો છે. ક્યારે યાદવોનું સૈન્ય બહાર નીકળે અને ક્યારે લડું? અહીં સૈન્ય તો છે નહીં, એક પણ શસ્ત્ર લીધા વિના હું અહીંથી નીકળવાનો છું. હું કેવો છું, મારું રૂપ કેવું છે, એ બધું જ વર્ણન નારદજીએ કારાયવન પાસે કર્યું છે. એટલે મને જોતાં જ એ ઓળખી જવાનો કે નારદજી કહેતા હતા એ જ આ મહાબલી શ્રીકૃષ્ણ. મને નિશસ્ત્ર બહાર નીકળતો જોઈને એ પણ અચંબામાં પડી જવાનો. ભૈયા, કારાયવન યુદ્ધની રીતિ નીતિ સારી રીતે જાણે છે. નિશસ્ત્ર યોદ્ધા સાથે એ સશસ્ત્ર લઈને કદી યુદ્ધ નહીં કરે. મારી અને એની દ્રષ્ટિ એક થતાં જ હું મુઠ્ઠીઓ વાળીને ભાગવાનો. ઓ કૃષ્ણ, ઓ કૃષ્ણ, રણ છોડીને આમ ક્યાં ભાગે છે? ઊભો રહે, આપણે બંને દ્વંદ્વયુદ્ધ કરીને ફેંસલો કરી લઈએ. પણ હું તો એનું કંઈ સાંભળ્યા કર્યા વિના ભાગવા જ માંડવાનો, અને એ મને પકડવા પાછળ પડવાનો. ઘડીકમાં આગળ અને ઘડીકમાં પાછળ એમ રમાડતો રમાડતો એને દૂર દૂરની ગિરિકંદરાઓમાં હું લઈ જઈશ. હું ખૂબ થાકી ગયો છું, ડરી ગયો છું એવા હાવભાવ સાથે ત્યાંની એક ગુફામાં ઘૂસી જઈશ. કૃષ્ણ, તો એ કારાયવન તારો કોર્યો કરી જશે. ગુફામાં બેઠા પછી તું ત્યાંથી છટકીશ કેવી રીતે? ભૈયા, ત્યાં જ મારે ખરી રમત રમવાની છે. એ પર્વત ગુફામાં સતયુગના સમયથી મુચુકુંદ રાજા પડી રહ્યા છે. મુચુકુંદ રાજા અને એ પર્વત ગુફામાં પડી રહ્યા છે, ત્યાં સુઈ રહેવાની શી જરૂર પડી? બલરામે શંકા કરી. ભૈયા, રાજા મુચુકુંદ કોણ છે એ તમે જાણો છો? એમનો ઇતિહાસ જાણશો તો તમને પણ નવાઈ લાગશે. સાંભળો, ટૂંકમાં એમનો પરિચય આપો. ઇક્ષ્વાકુ વંશમાં યુવાનશ્વ નામે એક પરમ પ્રતાપી રાજા થઈ ગયો. એમણે ભૂલથી ઉત્તરેષ્ટિ યજ્ઞનું મંત્રેલું જળ પી લીધું. પીવું જોઈએ સ્ત્રીએ અને પીધું પુરુષે. આથી યુવાનશ્ચયને ગર્ભ રહ્યો. એમની કુખને ફાડીને મહારાજા માંધાતા ઉત્પન્ન થયા. આ પણ સુરવીર અને ધર્માત્મા હતો. શશબિંદુની પુત્રી બિંદુમતી સાથે લગ્ન થતા ત્રણ પુત્ર થયા, પુરુકુત્સ, અંબરીશ અને મુચુકુંડ. મહારાજ મુચુકુંડ વિશિષ્ટ શક્તિ ધરાવતા હતા. સ્વેચ્છાએ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકમાં જઈ શકતા. શસ્ત્ર વિદ્યા તો એમના બાપની, ત્રિલોકમાં કોઈની બેન નહોતી કે એમની સામે કોઈ નજર માંડે. એમની આ શક્તિનો લાભ દેવતાઓએ લીધો. અસુરો અવારનવાર હેરાનગતિ કરતા હોવાથી દેવોએ મહારાજ મુચુકુંદની સહાય માંગી અને એ કાર્ય એમણે સ્વીકાર્યું. અસુરોના હાથ હેઠા પડ્યા, દેવો શાંતિથી રહેવા લાગ્યા. આમ અનેક વર્ષો સુધી સ્વર્ગમાં રહીને મુચુકુંદે દેવતાઓનું રક્ષણ કર્યું. પછી તો ભગવાન શંકરના વીર્યથી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. એમના બળ, પરાક્રમ, પ્રભાવ અને ઐશ્વર્યને જોઈને દેવતાઓ આશ્ચર્ય પામ્યા અને એમને પોતાના સૈન્યનો સેનાપતિ બનાવ્યા. દેવતાઓએ મહારાજ મુચુકુંદનો આભાર માનતા કહ્યું, રાજન, કયા શબ્દોમાં અમે આપનો આભાર માનીએ? આપે અમારી ખૂબ સેવા કરી, આપે ખૂબ પરિશ્રમ કર્યો. જો આપે અમારા રક્ષણનો ભાર ન ઉઠાવ્યો હોત તો અમારે સ્વર્ગ છોડવું પડત. હવે કાર્તિકેય સ્વામી અમારા રક્ષણનો ભાર ઉઠાવ્યો છે, આપ હવે આરામ કરો. ભલે, ત્યારે હું મારા રાજ્યમાં જઈ ને શાંતિથી રહું. રાજન, ત્યાં જઈને આપ શું કરશો? પૃથ્વી પર તો આપની રાજધાનીનું નામ નિશાન નહીં રહ્યું હોય. એમ કેમ? મહારાજા મુચુકુંદે દેવતાઓને પૂછ્યું. આપ વિચાર કરો, સેંકડો વર્ષોથી આપ અમારી સેવા બજાવી રહ્યા છો. મૃત્યુ ભૂમિના 360 વર્ષ અને અહીંનું એક વર્ષ, એટલે પૃથ્વી પર તો યુગો વીતી ગયા. નથી ત્યાં આપની સ્ત્રી કે પુત્ર, નથી સગા કે સ્નેહી, ત્યાં તો એ બધા જ કાળના કોરિયા બની ગયા છે. અનેક વર્ષો સુધી પરિશ્રમ કરવાથી થાક પણ ખૂબ લાગ્યો છે. હવે એમ થાય છે કે પૃથ્વી પર જઈને ક્યાંક આરામ કરું. આપની પાસે બીજું તો હું કંઈ માગતો નથી. પૃથ્વી પર જતાં જ ઘેરી નિંદ્રા પ્રાપ્ત થાય એવું વરદાન આપો. ભલે, જાઓ, આપની ઈચ્છા મુજબ થશે. દેવતાઓએ મહારાજા મુચુકુંદની વાત માન્ય રાખી. ઊંઘ્યા પછી મને કોઈ ખલેલ પહોંચાડે એ નહીં ચાલે. આટલા વર્ષો સુધી રાત દિવસ જાગીને સેવા કરી, હવે ખૂબ ઊંઘીને શરીરને હરવું ફૂલ જેવું બનાવી દેવું છે. જે આપની ઊંઘમાં ખલેલ પહોંચાડશે યા આપને જગાડશે એને આપ જોશો, એવો જ એ ભરીને ભસ્મ થઈ જશે. આથી આપને જગાડ્યાની કોઈ હિંમત જ નહીં કરે. દેવો પાસેથી વરદાન મેળવીને મહારાજા મુચુકુંદ હજી પણ ત્યાં સુઈ રહ્યા છે. તે બરાબર છે, પણ એમની સાથે આપણે શી લેવા દેવા? બલરામજીએ કહ્યું, મારી યોજના એવી છે કે ગુફામાં જતાં મેં મારું પિત્તાંબર કાઢીને મહારાજ મુચુકુંદ ઉપર ઓઢાડી દેવું. પછી એક અંધારા ખૂણામાં હું સંતાઈ જઈશ. ગુફાના અંધકારમાં મારું કારું શરીર એકરૂપ થઈ જશે અને અજવારામાંથી અંધારામાં પ્રવેશ કરતાં જ કારૈવનની આંખે અંધારા વ્યાપવાના ધીમે ધીમે એને દેખાવા લાગશે. હું અહીં આવીને સૂઈ ગયો છું એમ જાણીને મહારાજા મુચુકુંદને લાત મારશે. નિંદ્રાનો ભંગ થતાં જ મહારાજા મુચુકુંદની ક્રોધભરી દ્રષ્ટિ એના ઉપર પડશે. આથી દેવતાઓ વરદાનને પ્રતાપે કારૈવન ત્યાંને ત્યાં ભરીને ભસ્મ થઈ જશે. આમ ટાઢે પાણીએ ખસ નીકળી જશે. કૃષ્ણ, તારી યોજના બુદ્ધિપૂર્વકની છે, પણ જોજે રસ્તામાં એના હાથમાં ના આવી જતો. ભૈયા, એમ હું કાચો નથી. ત્યારે આપ અહીં રહો, હવે હું મારી યોજના અમલમાં મૂકું છું, એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરાનું મહાદ્વાર ખોલીને બહાર નીકળ્યા અને મુઠ્ઠીઓ વાળીને એમણે ભાગવા જ માંડ્યું. ઓ કૃષ્ણ, ઓ કૃષ્ણ, રણ છોડીને ક્યાં ભાગે છે? ઊભો રહે, ઊભો રહે, એમ કહેતા કારૈવન પાછળ પડ્યો. મથુરામાં રહ્યા રહ્યા બલરામજી આ બધું નિહાળી રહ્યા. કૃષ્ણની કરામત પર હસી હસીને એ બેવડ વળી ગયા. કૃષ્ણએ પોતાની યોજના સાંગો પાંગ પાર ઉતારી અને મુચુકુંદની દ્રષ્ટિ પડતા કારૈવન પરીને ભસ્મભૂત થઈ ગયો. ખડકની આડમાં રહે રહે શ્યામસુંદરે જોયું કે હા, હવે કારૈવન મર્યો છે, એટલે ધીમે રહીને પ્રભુ ત્યાંથી મુચુકુંદની સામે આવીને મંદ હસતા ઊભા રહ્યા. મહારાજા મુચુકુંદનો ક્રોધ પણ સમી ગયો હતો. આંખોને ચોરતા ચોરતા મુચુકુંદને શ્યામ સુંદરના અદ્ભુત રૂપના દર્શન થઈ જાય છે. તેજનો તો જાણે અંબાર છે. શરીરના પ્રત્યેક અંગમાંથી તેજ કિરણોની ધારા છૂટે છે. આ સાક્ષાત અગ્નિદેવ હશે, ચંદ્રદેવ હશે, ભગવાન ભાસ્કર હશે. કેવું સુંદર પીરું પીતાંબર પહેર્યું છે, છાતી પર શ્રીવત્સનું ચિહ્ન છે, ડોકમાં વનમાળા ધારણ કરી છે, શિર પર મણિમય મુગટ ધારણ કર્યો છે, એમાં કૌસ્તુભમણિ ચમકી રહ્યો છે, કાનમાં કુંડર અને સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે. આ કોણ હશે? ઇન્દ્ર હશે? યમ, કુબેર, વાયુ, વરુણ? નાના, લોકપાલોમાં આટલું તેજ ન હોય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણમાંથી જ એક હશે, એમ વિચાર કરીને મુચુકુંદે વંદન કરતા કહ્યું, પ્રભો, આપના દર્શન કરતા મારી મતિ મૂંઝાઈ ગઈ છે, કૃપા કરીને આપનો પરિચય તો આપો. મંદ મંદ હસતા મનમોહને કહ્યું, મારો શું પરિચય આપું? મારો કોઈ નિશ્ચિત પરિચય હોય તો આપું ને. કોઈ પૂછે કે તમારો કયા કુળમાં જન્મ થયો ત્યારે શું કહેવું? મારું કોઈ કુળ નથી અને મારો કદી જન્મ નથી. જન્મ થયો છે તો અસંખ્ય વાર, ત્યાં હું પરિચય કયા જન્મનો આપું? હવે આવી કર્મની વાત આમ જોવા જઈએ તો હું નિષ્કર્મ છું, અને આમ જોવા જઈએ તો મારા અનંત કર્મ છે. મારું કોઈ નિશ્ચિત નામ નથી. હું તમને મારું નામ શું બતાવું? ભગવાન, અસંખ્ય જન્મોની વાત જાણવી નથી. કહો, આ જન્મે આપનું શું કર્મ છે? શું નામ છે? આપનો કયા કુળમાં જન્મ થયો છે? આપની વાતો પરથી તો એવું અનુમાન કરી શકાય કે આપ સાક્ષાત શ્રીમદ નારાયણ જ છો, એમ કહીને મહારાજા મુચુકુંદે એમને વંદન કર્યા. ભગવાને કહ્યું, આ જન્મનો પરિચય પૂછતા હો તો કહું. આમ તો જન્મ ધારણ કરવાની ઈચ્છા નહોતી. હું તો શાંતિથી ક્ષીરસાગરમાં શેષસૈયા પર શયન કરી રહ્યો હતો. એ વખતે વેદગર્ભ બ્રહ્માજીએ દેવતાઓ સહિત ભૂમિ પર અવતાર ધારણ કરવાની પ્રાર્થના કરી. મેં એમની પ્રાર્થનાનો સ્વીકાર કરતાં કહું, ભલે ભૂમિ પર પાપનો ભાર વધી ગયો હોય તો હું જરૂર એને હલકો કરીશ, એમ વચન આપી મેં યદુવંશમાં વસુદેવજીને ત્યાં માતા દેવકીના ઉદરથી જન્મ લીધો. વસુદેવને ત્યાં જન્મ લીધો એટલે મને લોકો વાસુદેવ કહે છે, અને મેં મારું કામ શરૂ કર્યું. આજ સુધીમાં અનેક અસુરોને માર્યા. આજે તમારી કોપ દ્રષ્ટિથી આ કારૈવનને પણ મરાવ્યો. કામ ખતમ કરીને તમને મળ્યા. વિના જવું હોત તો જઈ શકત, પણ આપ તો મારા પરમ ભક્ત છો. પૂર્વકાળમાં આપે મારી ઉપાસના કરી હતી, એનું ફળ આપવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. ઈચ્છામાં આવે તે વરદાન માંગો. ઓહો, પ્રભુ, આપના દર્શન પામીને તો હું કૃતાર્થ થઈ ગયો, એમ કહી મહારાજ મુચુકુંદ પ્રભુના પગમાં પડી ગયા. અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ, આપ મળ્યા પછી હવે બીજું મેળવવાનું શું બાકી રહે છે? એવી કૃપા કરો કે સદાય આપની ચરણોમાં ભક્તિ રહે. મુચુકુંડની આ માગણી સાંભળીને ભગવાનને પરમ આશ્ચર્ય થયું અને કહ્યું, રાજન, હું તો મનથી એમ માનતો હતો કે આપ મારી પાસે રાજપાટ માગશો, વૈભવ વિલાસ માગશો, એવું કંઈ ન માગતા માત્ર ચરણોની ભક્તિ કેમ માંગી? પ્રભુ, આપના ચરણોની ભક્તિ પાસે ત્રિભુવનનું રાજ્ય સી વિષાદમાં છે. મોટા મોટા ચક્રવર્તી રાજાઓએ પણ રાજપાટ ત્યાગીને આપની ભક્તિ માંગી છે, તો પછી હું શા માટે રાજપાટ માંગું? પારસ છોડીને પથ્થર કોણ માંગે? અનાજ છોડીને ફોતરા કોણ બાંધે? પ્રભુ, આપને પામ્યા પછી વૈભવ માંગું તો મારા જેવો દુર્ભાગી બીજો કોણ હોઈ શકે? મુચુકુંદની ભાવના જોઈને ભગવાન અતિ પ્રસન્ન થયા અને પોતાનો વરદ હસ્ત મુચુકુંદના મસ્તક પર ધર્યો. મહારાજ મુચુકુંદે પૂછ્યું, પ્રભુ, હવે ક્યાં સુધી આ જન્મ મરણના ચક્કરમાં ઘૂમવું પડશે? રાજન, હવે તમારા જન્મ મરણ ક્યાં રહ્યા? જે જીવ મારી સન્મુખ આવે છે એના ભાવબંધન છૂટી જાય છે. આપે મારા ચરણોની ભક્તિ માગી છે, માટે એક જન્મ લેવો પડશે. આવતા જન્મે આપ બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કરશો, તે વખતે મારી ભક્તિ કરીને પરમ પદને પામશો. મારા દર્શનથી ભાવબંધન કપાયા છે, પણ આપે કરેલા પાપ ધોવાયા નથી. તૃપ્તિ તપથી જ પાપ ધોવાય છે. આપ ક્ષત્રિય કુળના જન્મ્યા હોવાથી મૃગ્યા આદિમાં અનેક જીવોને સંહાર કરેલો, એ પાપ હજી ધોવાયા નથી. માટે હવે શાંત ચિત્તે મારી ઉપાસના કરો, ઘોર તપ કરીને પાપોને ક્ષીણ કરો. ભગવાનની આજ્ઞા શિર પર ચડાવીને મહારાજ મુચુકુંદ ગંધમાદન પર્વત પર જઈને ઉપાસનામાં મગ્ન બની ગયા.